ગ્રંથસારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ, એન્થની ડોરની ઓલ ધ લાઇટ વી કેનોટ સી.
હા, પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નવલકથા.
બિલકુલ. અને આમ તો એ બીજા વિશ્વયુદ્ધ પર આધારિત છે, પણ એને માત્ર એમ કે યુદ્ધની વાર્તા કહી દેવી એ મને લાગે છે કે થોડો અન્યાય થશે.
ચોક્કસ અન્યાય થશે, કારણ કે આ તો યુદ્ધની આગની જ્વાળાઓ વચ્ચે બે માસૂમ બાળકોની વાત છે, જેમની દુનિયા તદ્દન અલગ છે.
હા, અને છતાંય નિયતિ એમને એવી રીતે ભેગા કરે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.
તમે લેખક એન્થની ડોરની વાત કરી તો એમની શૈલી અદ્ભુત છે. એ પોતે વિજ્ઞાનના જાણકાર છે અને એમના લેખનમાં એ સ્પષ્ટ દેખાય છે.
એમની લખવાની શૈલીમાં એક કવિતા જેવી સૂક્ષ્મતા છે.
બરાબર, કવિતા જેવી સૂક્ષ્મતા અને વિજ્ઞાન જેવી ચોકસાઈ. એ શંખની બનાવટ કે પછી રેડિયો તરંગો જેવી નાની નાની વિગતોને માનવ સંવેદનાઓ સાથે એવી રીતે જોડે છે કે આખી વાર્તા જીવંત થઈ ઉઠે.
અને મને લાગે છે કે આ જ આપણી ચર્ચાનો મુખ્ય સવાલ છે. આ નવલકથા કેવી રીતે એ અદ્રશ્ય સંબંધોની વાત કરે છે, એ કયા પ્રકાશની વાત કરે છે જે આપણે જોઈ નથી શકતા,
અને કેવી રીતે ઘોર અંધકારમાં પણ માનવતાનો એક નાનકડો દીવો ટમટમતો રહે છે.
ચાલો આ સફરની શરૂઆત એના બે મુખ્ય પાત્રોથી જ કરીએ.
ચોક્કસ.
વાર્તાના બે ધ્રુવ છે, મેરી લોર લેબ્લેન્ક અને વર્નર ફેનિગ. પહેલા વાત કરીએ મેરી લોરની.
પેરિસમાં રહેતી એક ફ્રેન્ચ છોકરી.
હા.
6 વર્ષની નાની ઉંમરે મોતિયાને કારણે એની આંખોની રોશની હંમેશા માટે ચાલી જાય છે. એના પિતા ડેનિયલ પેરિસના પ્રખ્યાત મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં મુખ્ય તાળા ચાવી બનાવનાર છે. એક કુશળ કારીગર.
અને કેવા અદ્ભુત કારીગર! પોતાની દીકરીની દુનિયા અંધારી ના બની જાય એ માટે એ આખા પેરિસ શહેરનું, એમના ઘરની આસપાસના વિસ્તારનું એક લાકડાનું લઘુ ચિત્ર મોડેલ બનાવે છે. એ એટલું સચોટ હોય છે કે મેરી લોર એના પર આંગળીઓ ફેરવીને આખો રસ્તો યાદ કરી લે છે,
અને પછી પોતાની સફેદ લાકડીના સહારે એકલી બહાર નીકળી શકે છે.
સાચી વાત છે. એટલે આ માત્ર એક મોડેલ નથી, એ એક પિતાના અતૂટ પ્રેમ અને દીકરીને આત્મનિર્ભર બનાવવાની જિદ્દનું પ્રતીક છે.
બરાબર. અને હવે વાર્તાના બીજા છેડે છે વર્નર ફેનિંગ.
જર્મનીમાં.
હા, જર્મનીના ઝોલવેરિન નામના કોલસાની ખાણવાળા શહેરમાં રહેતો એક અનાથ છોકરો. એની બેન યુટા સાથે એક અનાથાશ્રમમાં ઉછરે છે.
એનું ભવિષ્ય તો જાણે લખાઈ ગયું હતું.
એટલે એનું ભવિષ્ય નક્કી જ હતું, મોટા થઈને પિતાની જેમ કોલસાની ખાણમાં કામ કરવાનું, જ્યાં અંધારું અને મોત હંમેશા સાથી હોય.
પણ વર્નરની પ્રતિભા કંઈક અલગ જ હતી.
ખરેખર એને ઇલેક્ટ્રિક વસ્તુઓમાં ગજબની સૂઝ હતી,
અને એની એ જ સૂઝ એનું નસીબ
બદલી નાખે છે.
હા, એને કચરાના ઢગલામાંથી એક તૂટેલો શોર્ટવેર રેડિયો મળે છે,
અને કોઈ વિચારી પણ ન શકે કે એ નાનકડું યંત્ર એના માટે શું બની જશે.
બિલકુલ. એને ઠીક કરે છે અને અચાનક એના કાનમાં આખી દુનિયાનો અવાજ ગુંજવા લાગે છે. દૂર દેશોનું સંગીત, વિજ્ઞાનની વાતો, ફ્રેન્ચ ભાષામાં પ્રવચનો. એ રેડિયો એના માટે ખાણના અંધકારમાંથી બહાર નીકળવાનો રસ્તો બની જાય છે, જ્ઞાનની એક નવી દુનિયા.
અને અહીં જ નવલકથાનો શીર્ષક સાર્થક થાય છે, ઓલ ધ લાઇટ વી કેનોટ સી.
હા, આ રેડિયો તરંગો એ જ પ્રકાશ છે જે આપણે જોઈ શકતા નથી.
બરાબર. એક એવી અદૃશ્ય શક્તિ જે સરહદો, ભાષાઓ અને દુશ્મનીની દિવાલોને તોડીને લોકોને જોડે છે, પણ જેમ જેમ યુદ્ધના કાળા વાદળો ઘેરાય છે તેમ તેમ એમના જીવનના માર્ગો નાટકીય રીતે બદલાય છે.
હા, 1940માં જ્યારે નાઝી જર્મની ફ્રાન્સ પર હુમલો કરે છે ત્યારે મેરી લોર અને એના પિતાને પેરિસ છોડીને ભાગવું પડે છે.
અને તેઓ ખાલી હાથે નથી ભાગતા. મ્યુઝિયમના ડિરેક્ટર ડેનિયલને એક અત્યંત કિંમતી અને કદાચ શ્રાપિત હીરો, સી ઓફ ફ્લેમ્સ એટલે કે જ્વાળાઓનો સમુદ્ર, સાચવવાની જવાબદારી સોંપે છે,
જેની સાથે એક માન્યતા જોડાયેલી છે.
હા, એવી માન્યતા છે કે જેની પાસે આ હીરો હોય તે અમર થઈ જાય છે, પણ તેના પ્રિયજનો પર આફત આવે છે.
તેઓ દરિયા કિનારે આવેલા પ્રાચીન કિલ્લેબંધીવાળા શહેર સેન્ટ માલોમાં મેરી લોરના મોટા કાકા એટિનના ઘરે આશરો લે છે.
એટિન જે પોતે પહેલા વિશ્વયુદ્ધના આઘાતથી પીડાય છે અને વર્ષોથી ઘરની બહાર નથી નીકળ્યા.
અને બીજી બાજુ જર્મનીમાં વર્નરનું શું થાય છે?
વર્નરની રેડિયો બનાવવાની અસાધારણ પ્રતિભા એક નાઝી અધિકારીની નજરમાં આવી જાય છે,
અને એના માટે આ એક મોટી તક હતી. પણ શું એ માત્ર લોભ હતો ના, મને લાગે છે કે એની લાચારી પણ એટલી જ જવાબદાર હતી.
સાચી વાત છે, ખાણના અંધકારમાંથી બહાર નીકળવાની એકમાત્ર આશા.
એને પેલી શુલ્ફોર્ટા નામની એક ભદ્ર પણ અત્યંત ક્રૂર નાઝી લશ્કરી એકેડેમીમાં પ્રવેશ મળે છે.
વિજ્ઞાન શીખવાના સપના સાથે, એન્જિનિયર બનવાના સપના સાથે.
હા, પણ એ જાણ્યા વગર કે તેની પ્રતિભાનો ઉપયોગ વિનાશ માટે થવાનો છે.
અને અહીં સેન્ટ માલોમાં મેરી લોર પર દુઃખનો પહાડ તૂટી પડે છે.
તેના પિતાની ધરપકડ થઈ જાય છે અને તે ફરી ક્યારેય પાછા નથી આવતા. હવે તે પોતાના ડરપોક કાકા એટિન અને તેમની હિંમતવાન નોકરાણી મેડમ માનેકની દેખરેખ હેઠળ છે.
મેડમ માનેક જે ફ્રેન્ચ પ્રતિકાર ચળવળની એક સક્રિય સભ્ય છે
અને તે એટિન અને મેરી લોરને પણ આ લડતમાં જોડે છે,
પ્રસારિત કરવાનું શરૂ કરે છે.
કેવી અજીબ વાત છે, જે રેડિયો વર્નર માટે જ્ઞાનનું દ્વાર હતું તે જ રેડિયો મેરીલોર માટે આઝાદીનો હથિયાર બની જાય છે.
પણ એ જ સમયે વર્નર માટે એક નાનેક શ્રાપ બની જાય છે. એકેડેમીમાંથી પાસ થયા પછી તેની કુશળતાનો ઉપયોગ પૂર્વીય મોરચે દુશ્મનોના એટલે કે પ્રતિકાર સેનાનીઓના ગેરકાયદેસર રેડિયો ટ્રાન્સમિશનને પકડવા માટે થાય છે.
એ જે સિગ્નલ પકડે છે
એના આધારે નાઝી સૈનિકો નિર્દોષ લોકોને શોધીને મારી નાખે છે. જે ટેકનોલોજીને પ્રેમ કરતો હતો એ જ હવે તેને હત્યારો બનાવી રહી છે.
એનો આંતરિક સંઘર્ષ બહુ તીવ્ર હશે. એની બહેન યુટાએ જર્મની છોડતી વખતે પૂછેલો સવાલ એના કાનમાં ગુંજ્યા કરે છે.
કયો સવાલ?
શું કોઈ કામ ફક્ત એટલા માટે કરવું યોગ્ય છે કારણ કે બીજા બધા તે કરી રહ્યા છે? આ સવાલ એના અંતરાત્માને ડંખે છે.
એ જાણે છે કે તે ખોટું કરી રહ્યો છે, પણ એ નાઝી તંત્રના જડબામાં એવી રીતે ફસાયેલો છે કે એની પાસે કોઈ રસ્તો નથી.
એટલે જ જ્ઞાનની કેવી બેધારી તલવાર કહેવાય.
બરાબર, તમે જુઓ ને, જે વસ્તુ આ બાળકો માટે જિજ્ઞાસા અને અજાયબીનો સ્ત્રોત હતી
એ જ યુદ્ધમાં વિનાશ અને મૃત્યુનું સાધન બની જાય છે. અને પછી આવે છે વાર્તાનો ચરમસીમાનો બિંદુ.
ઓગસ્ટ 1944, સેન્ટ માલોની ઘેરાબંધી.
હા, અહીં જ બધી વાર્તાઓના તાણાવાણા એકબીજા સાથે ગૂંથાય છે. અમેરિકન સેના શહેરને નાઝીઓથી મુક્ત કરાવવા માટે ભયંકર બોમ્બારો કરી રહી છે.
આખું શહેર આગ અને ધુમાળામાં લપેટાયેલું છે અને મેરી લોર તેના કાકાના ઘરમાં એકલી ફસાયેલી છે.
કારણ કે એટિનને પણ પ્રતિકાર ચળવળ માટે પકડી લેવામાં આવ્યા છે
અને એના પર એક બીજો જીવલેણ ખતરો મંડરાઈ રહ્યો છે, સાર્જન્ટ મેજર વોન રેમ્પેલ,
પેલો નાઝી રત્નશાસ્ત્રી.
હા, જે વર્ષોથી સી ઓફ ફ્લેમ્સ હીરાની પાછળ પડ્યો છે. તે શોધી કાઢે છે કે હીરો એ જ ઘરમાં છે.
તે કેન્સરથી મરી રહ્યો છે
અને માને છે કે આ હીરો તેને બચાવી લેશે, અમર બનાવી દેશે. એટલે તે મેરી લોરને મારવા માટે ઘરમાં ઘૂસી જાય છે.
અને એ જ સમયે વર્નર અને તેની ટુકડીને ખંડેર બનેલા શહેરમાંથી આવતા એક ગેરકાયદેસર પ્રસારણને શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે.
એ પ્રસારણ બીજું કોઈ નહીં પણ મેરી લોર કરી રહી છે.
ભયભીત મેરી લોર તેના કાકાના જૂના રેકોર્ડિંગમાંથી એક સંગીત વગાડે છે
અને ધડાકાઓ અને ચીસો વચ્ચે વર્નરના હેડફોનમાં એ જ સંગીત સંભળાય છે જે તેણે વર્ષો પહેલા બાળપણમાં તેના તૂટેલા રેડિયો પર સાંભળ્યું હતું.
અને એ ક્ષણ વર્નરના જીવનની નિર્ણાયક ક્ષણ બની જાય છે.
ખરેખર એ સંગીત સાંભળીને એના અંદરનો સૂતેલો માનવી જાગી જાય છે. વર્ષોનો અપરાધ ભાવ, નિર્દોષોના મૃત્યુનો ભાર, આ બધું જ એને અચમચાવી નાખે છે.
અને તે પહેલીવાર પોતાના ઉપરી અધિકારીના આદેશનો અનાદર કરે છે.
એટલે જુઓ, નિયતિએ ભલે એમને એક જગ્યાએ લાવીને મૂકી દીધા, પણ એમના હાથમાં હતું કે એ પરિસ્થિતિમાં શું કરવું.
પણ મને એ સવાલ થાય છે કે વર્નર પાસે ખરેખર કોઈ બીજો વિકલ્પ હતો? શું એનો આત્મા, જે હજુ સંપૂર્ણપણે મર્યો નહોતો, એને બીજું કંઈ કરવા દેત?
એ જ તો આ નવલકથાની સુંદરતા છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે. વર્નર મેરી લોરના સ્થાનની જાણ કરવાને બદલે જીવના જોખમે બોમ્બથી તૂટી પડેલા શહેરમાંથી રસ્તો શોધીને તેને બચાવવા નીકળે છે.
તે વોન રમ્પેલને મારી નાખે છે
અને મેરી લોરને બચાવે છે.
તેમની મુલાકાત બહુ ટૂંકી પણ જાદુઈ હોય છે.
હા, બે અજાણ્યા, બે દુશ્મન દેશોના બાળકો જેમને એક અદ્રશ્ય રેડિયો તરંગે જોડ્યા હતા.
વર્નર તેને સુરક્ષિત બહાર કાઢે છે અને મેરી લોર સી ઓફ ફ્લેમ્સ હીરાને દરિયામાં ફેંકી દે છે
અને તેના શ્રાપનો અંત લાવે છે.
પણ આ વાર્તાનો અંત સુખદ નથી.
ના, વાસ્તવિકતા ખૂબ ક્રૂર છે. વર્નરને અમેરિકન સૈનિકો પકડી લે છે. થોડા અઠવાડિયા પછી યુદ્ધ કેદી શિબિરમાં તાવ અને નબળાઈની હાલતમાં તે અંધારામાં ભૂલથી એક સુરંગ પર પગ મૂકી દે છે
અને તેનું મૃત્યુ થાય છે.
તેની અદ્ભુત પ્રતિભા અને સંભાવનાઓ યુદ્ધની આગમાં હોમાઈ જાય છે.
જ્યારે મેરીલોટ બચી જાય છે તે લાંબુ અને સાર્થક જીવન જીવે છે.
તે એક પ્રખ્યાત દરિયાઈ જીવ વિજ્ઞાની બને છે, દરિયાઈ જીવોનો અભ્યાસ કરે છે જેમને તે જોઈ નથી શકતી પણ અનુભવી શકે છે.
અને નવલકથાના અંતિમ પ્રકરણો દાયકાઓ પછીના સમયમાં જાય છે અને બતાવે છે કે ભૂતકાળના પડઘા ક્યારે શાંત થતા નથી.
હા, વર્નરની બહેન યુટાને તેના ભાઈની છેલ્લી નિશાનીઓ મળે છે અને એ વાર્તાનું વર્તુળ જાણે પૂરું થાય છે.
આખી કથામાં કેટલાક પ્રતીકો વારંવાર સામે આવે છે, જેમ કે દૃષ્ટિ વિરુદ્ધ અંધત્વ.
બરાબર, મેરીલોર શારીરિક રીતે અંધ છે પણ તે દુનિયાને અને માણસોને એ લોકો કરતાં વધુ ઊંડાણથી સમજે છે જેમની પાસે આંખો છે.
જ્યારે નાઝી અધિકારીઓ અને વોન રમ્પેલ જેવા પાત્રો આંખો હોવા છતાં નૈતિક રીતે સંપૂર્ણપણે અંધ છે.
અને અલબત્ત રેડિયો એ માત્ર એક યંત્ર નથી.
ના, એ માનવીય જોડાણનું, આશાનું અને જ્ઞાનની શક્તિનું પ્રતીક છે. એ બતાવે છે કે ભૌતિક દિવાલો ભલે આપણને અલગ કરી દે
પણ વિચારો, સંગીત અને માનવતાના તરંગો કોઈ સરહદને ઓળખતા નથી.
આ કથા આપણને શીખવે છે કે યુદ્ધની ઘોર અંધકારમય પરિસ્થિતિમાં પણ કરુણા અને માનવતાનો એક નાનો તણકો પણ ટકી શકે છે
અને કોઈકનું જીવન બચાવી શકે છે.
અને એ પણ કે સૌથી મહત્વપૂર્ણ સંબંધો અને જોડાણો એ છે જે આપણે જોઈ શકતા નથી પણ માત્ર અનુભવી શકીએ છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.